समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्ट में 47 शक्ति नो स्वाध्याय अपने करी रह्या छे। 23मी शक्ति निष्क्रिय पूर्व शक्ति नो स्वाध्याय पूरो कर्यो। હવે આચાર્ય ભગવાન 24મી શક્તિ નિયત પ્રદેશત્વ શક્તિ ની વાત કરે છે। નિયત પ્રદેશત્વ શક્તિ આત્માના લોક પરિમાણ અસંખ્ય પ્રદેશો નિયત જ છે। આત્માના અસંખ્ય પ્રદેશો છે અને એ પ્રદેશો લોક પરિમાણ એટલે એ પ્રદેશો લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલા પ્રદેશ છે। એટલે અસંખ્યાત પ્રદેશો લોકાકાશના છે અને આત્માના પણ અસંખ્ય પ્રદેશ છે અને એ લોક પરિમાણ અસંખ્ય પ્રદેશો એ નક્કી છે। એ નક્કી છે તો એનું નિયત હોવાનું કારણ આ નિયત પ્રદેશત્વ શક્તિ છે। તો અમૃતચંદ્રાચાર્ય ભગવાન એને માટે કહે છે કે જે અનાદિ સંસારથી માંડીને સંકોચ વિસ્તારથી લક્ષિત છે, જે અનાદિ સંસારથી માંડીને સંકોચ વિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે, એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ અવયવપણું જેનું લક્ષણ છે એવી નિયત પ્રદેશત્વ શક્તિ શું કહે છે કે આ જીવને અનાદિથી સંસાર છે, જ્યારથી સંસાર છે ત્યારથી એ જુદા જુદા શરીર સાથે રહે છે। શરીર સાથે રહે છે તો શરીર જેવડું છે એવા શરીર જેવડો થઈને એ રહે છે એટલે એ વાત અહીંયા શક્તિની વ્યાખ્યામાં લઈ લીધી કે જે અનાદિ સંસારથી માંડીને સંકોચ વિસ્તારથી લક્ષિત છે। જેવડું શરીર છે એવડો ભગવાન આત્મા સંકોચાઈને થાય છે। કીડીના શરીરમાં જાય છે એટલે કે એને કીડીનું શરીર મળ્યું છે તો એ એવડો થાય છે સંકોચાઈનો, અને હાથીનું શરીર મળ્યું છે તો એનો વિસ્તાર થઈ અને એવડો થાય છે એટલે સંકોચ વિસ્તારથી લક્ષિત છે। સંસાર અવસ્થામાં એને અનેક પર્યાયો અનેક ગતિઓ થાય છે, અનેક પ્રકારના શરીરો મળે છે તો કહે છે કે તે સંસારથી અનાદિ સંસારથી માંડીને સંકોચ વિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે। આ ફેરફારો જે થવા સંકોચ વિસ્તાર થવા એ તો સંસાર અવસ્થામાં, પછી સિદ્ધ થાય છે તો એ છેલ્લું શરીર જે છે એ ચરમ શરીર, એ જે ચરમ શરીર છે એના માપથી શરીરના પરિમાણથી ચરમ શરીરના પરિમાણથી એટલે છેલ્લું શરીર જે છે કે જે છોડીને પછી એ જીવ એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે તો એ ચરમ શરીર, તો એ છેલ્લા શરીરના પરિમાણથી એના માપથી કાંઈક ઊણા એટલે સહેજ નિમ્ન સહેજ નાનું એવા માપે એવા પરિમાણે અવસ્થિત થાય છે। પછી એ જે માપ રહ્યું એ કાયમ પછી એ જ માપ રહે છે. આ તો પરિમાણની વાત કરી, પણ પરિમાણ છે છતાંય એના પ્રદેશનો જો વિચાર કરીએ તો પ્રદેશ તો અસંખ્ય જ રહે છે, પણ એ સંકોચ અને વિસ્તાર થાય એવો એનો ગુણ છે. એટલે એ પરિમાણની આ વાત કરી કે પછી પરિમાણ કેવડું રહે છે જે સંસાર દશામાં જુદા જુદા શરીર સાથે રહેવાનું થતું હતું, એટલે એ શરીરના નિમિત્તે એ શરીર સહેજ નાનું એવું પરિમાણ એનું થતું હતું, પણ છતાંય પ્રદેશ તો અસંખ્ય જ રહેતા હતા. તો કહે છે કે જે અનાદિથી જે અનાદિ સંસારથી માંડીને સંકોચ વિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊંડા પરિમાણે અવસ્થિત થાય છે, એ અવસ્થિત થાય છે પછી એ બદલાતું નથી. એવું લોકાકાશ માપ જેટલા માપ વાળું, લોકાકાશ માપ જેટલા માપ વાળું એટલે લોકાકાશનું માપ કેટલું, આકાશ તો અનંત પ્રદેશી છે પણ એમાં લોકાકાશ છે તે અસંખ્ય પ્રદેશી છે. તો કહે છે કે એવું લોકાકાશના માપ જેટલા માપ વાળું આત્મ અવયવપણું જેનું લક્ષણ છે એવી નિયત પ્રદેશત્વ શક્તિ, એટલે કે આત્માના લોક પરિમાણ અસંખ્ય પ્રદેશો નિયત જ છે, નક્કી છે, એમાં કાંઈ ગતગટ થતી નથી, ફેરફાર થતો નથી. તે પ્રદેશો સંસાર અવસ્થામાં સંકોચ વિસ્તાર પામે છે અને મોક્ષ અવસ્થામાં સિદ્ધ દશામાં છેલ્લું શરીર એટલે ચરમ શરીર એના કરતા કાંઈક ઓછા પરિમાણે, એના કરતા કાંઈક ઓછા માપે સ્થિત રહે છે. પછી એ માપ એટલું જ રહે છે, આકાર પણ એ જ રહે છે અને મુક્ત આત્માનું પરિમાણ એ પણ એ જ રહે છે. એટલે સિદ્ધને આકાર કેવો હોય છે, છેલ્લું શરીર છે અને છેલ્લા શરીરમાં એ નીકળ્યા છે તો એ આકાર છે અને એ છેલ્લા શરીર કરતા સહેજ નાનું એવું માપ હોય છે. ઋષભદેવ ભગવાન સિદ્ધશિલા ઉપર બિરાજે છે અને મહાવીર સ્વામી ભગવાન સિદ્ધશિલા ઉપર એમનો જીવ પણ બિરાજે છે, એમનો આત્મા પણ બિરાજે છે. ઋષભદેવ ભગવાનનો આત્મા સિદ્ધ છે, એમનું કદ એ માપ એમનું જે છેલ્લું શરીર હતું એ પ્રમાણે છે અને મહાવીર સ્વામી ભગવાનનું છેલ્લું જે શરીર હતું સાત ફૂટ તો એ પ્રમાણે એ મહાવીર સ્વામી ભગવાનના આત્માનું એ કદ માપ છે. એટલે સિદ્ધ છે એનો આકાર પણ એવો જ હોય છે, કેમ કે પ્રભુ તો પોતે જ્યારે કેવળ જ્ઞાન થાય છે ને તેરમા ગુંસ્થાનની દશા પછી જ્યારે આયુષ પૂરું થવાય છે ત્યારે ચૌદમા ગુંસ્થાને આવે છે અને ચૌદમા ગુંસ્થાને એ નિર્વાણ પામે છે એટલે એ શરીરને છોડી દે છે. તો એ અવસ્થામાં પદ્માસન કે ખડગાસન એ દશામાં એ શરીરને છોડી દે છે એટલે એ આકાર પણ એવો જ હોય છે, પદ્માસનનો કે ખડગાસનનો એવો આકાર હોય છે અને શરીરનું જે માપ હતું એ પ્રમાણે એનાથી સહેજ નાનું કદ એટલું પરિમાણ હોય છે, એટલું માપ હોય છે. એટલે સિદ્ધ શિલા ઉપર બધા સિદ્ધ ભગવાનનો તમે વિચાર કરો અને જો સિદ્ધ ભગવાન
કદ
નો વિચાર કરો તો બધાના માપ અલગ અલગ, કેમ કે જે વખતે એમનું શરીર હતું જે છેલ્લું એ પ્રમાણે એ માપ હોય. સૌથી ભગવાનનું તો દેહમાન કેટલું મોટું હતું અને મહાવીર સ્વામી ભગવાનનું એમના પ્રમાણમાં કેટલું નાનું દેહમાન, તો એ વાત અહીંયા વ્યાખ્યામાં સાથે લઈ લીધી છે કે મોક્ષ અવસ્થામાં ચરમ શરીર કરતા છેલ્લા શરીર કરતા કાંઈક ઓછા પરિમાણે સ્થિત રહે છે પછી એ માપ બદલાતું નથી. પછી માપ બદલાવાનું આકાર બદલાવાનું કોઈ કારણ રહેતું નથી. જીવને ખરેખર જોવા જઈએ તો આત્માને કોઈ આકાર નથી. આત્માને આકાર શા માટે થાય, એને જે શરીરમાં જવાનું છે એ શરીર પ્રમાણે એનો આકાર થાય અને પછી એ શરીર જેમ વિકાસ એ પ્રમાણે એનું માપ રહે છે. એ મનુષ્યમાં જાય છે કે ઢોરમાં જાય છે કે નાના પતંગિયામાં જાય છે કે વનસ્પતિમાં જાય છે, જેમાં જાય છે એ પ્રમાણે એનો એ આકાર બદલાય છે. હવે સિદ્ધને તો ક્યાંય જવાનું છે જ નહીં, એટલે આકાર બદલાવાનું કોઈ પ્રયોજન રહેતું જ નથી. છેલ્લો જે આકાર છે, જે માપ છે, એ માપ આત્માનું રહે છે. તો અહીંયા કહે છે કે આત્માના લોક પરિમાણ અસંખ્ય પ્રદેશો નિયત જ છે. એ પ્રદેશો તો નક્કી છે, એમાં તો કોઈ ફેર પડતો નથી, એક પ્રદેશમાં વધતો નથી ઘટતો નથી. અને તે પ્રદેશો સંસાર અવસ્થામાં સંકોચ વિસ્તાર પામે છે, એટલે જેવું શરીર છે એ પ્રમાણે એ સંકોચ કે વિસ્તાર પામે છે. અને મોક્ષ અવસ્થામાં પછી કોઈ સંકોચ વિસ્તાર હોતો નથી સિદ્ધિની દશામાં. અને એ પછી કેટલું માપ છે તો કહે છે કે ચરમ શરીર કરતા કાંઈક ઓછા પરિમાણે એ પછી સ્થિત રહે છે. તો આપણે આનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાન નંબર 122. નિયત પ્રદેશત્વ શક્તિ. અહીંયા ગુરુદેવ પહેલા તો શક્તિનો અધિકાર છે એટલે શક્તિ વિશેની બધી વાત કરે છે, અને એમાં પછી પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે આત્માનું ક્ષેત્ર શરીર પ્રમાણ છે. આત્માનું ક્ષેત્ર શરીર પ્રમાણ છે, પણ તેની શક્તિનું સામર્થ્ય તો અપરિમિત અનંત છે. ક્ષેત્ર અપેક્ષાએ જોઈએ તો જેવડું શરીર છે, જે શરીર સાથે જીવને રહેવાનું થયું છે, એ શરીર પ્રમાણ છે. એટલે શરીર નાનું મોટું ભલે ગમે તે હોય, એને સંસાર અવસ્થામાં જે શરીર પ્રાપ્ત થયા છે એ શરીર બધા જુદા જુદા પ્રકારના, એના ભૂતગળો જુદા જુદા પ્રકારના છે. કંઈ બધા ભૂતગળો સરખા નથી. મનુષ્યની ગતિ થઈ છે અને મનુષ્યનું શરીર મળ્યું છે, એમાં જે ભૂતગળ પ્રાપ્ત થયા છે અને જે વનસ્પતિનું શરીર મળ્યું છે એટલે કે વનસ્પતિની ગતિ થઈ છે, એકેન્દ્રીયમાં ગતિ છે, તો એમાં જે શરીર પ્રાપ્ત થાય છે એના ભૂતગળો પણ જુદા પ્રકારના છે. ઇનિજમાં જે કંઈ ગતિ થાય છે તો એમાં જે શરીર હોય છે એ શરીરના ભૂતગળો જુદા છે. એટલે એ ભૂતગળોનો સ્કંધ એવું શરીર એ નાનું મોટું ભલે રહ્યું, અને એ શરીર નાનું મોટું છે તો તે પ્રમાણે આત્માનું ક્ષેત્ર છે, પણ એ સાથે આત્માની શક્તિને કાંઈ ફેર પડતો નથી. નાનું શરીર એટલે આત્માની શક્તિ ઓછી થઈ જાય, આત્માના ગુણો કાંઈ ઘટી જાય એમ નથી. એટલે પહેલી વાત તો ગુરુદેવે એ કરવી છે કે પણ તેની શક્તિનું સામર્થ્ય તો અપરિમિત અનંત છે. એટલે એ નાના શરીરમાં હોય કે મોટા શરીરમાં હોય, ભગવાન આત્મામાં અનંત શક્તિ છે અને અનંત શક્તિનું સામર્થ્ય છે તો ત્રિકાળ એમ જ હોય છે. બીજી વાત કહે છે કે સંખ્યાએ શક્તિઓ અનંત અને એક એક શક્તિનું સામર્થ્ય પણ અમાપ અમાપ છે, અપરિમિત અનંત સામર્થ્ય. આગળ શક્તિ વિશે પાન નંબર 123 ઉપર બીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે આત્મામાં અનંત શક્તિઓ અક્રમે ત્રિકાળ છે, તેમાં એક નિયત પ્રદેશત્વ શક્તિ ત્રિકાળ છે. બીજી શક્તિઓ જેમ ત્રિકાળ છે તે રીતે આ શક્તિ પણ ત્રિકાળ છે. બીજી શક્તિઓમાં જેમ છે એક શક્તિ એ બીજી શક્તિમાં એનું રૂપ રહ્યું છે, શક્તિ એ પારિણામિક ભાવે છે, અને એ શક્તિ છે તે ત્રિકાળ રહી છે દ્રવ્યમાં અને ગુણમાં, અને જ્યારે શુદ્ધ નિર્મળ પરિણમન થાય છે તો એવી પર્યાયમાં એ પ્રગટ થાય છે. એટલે આ વાત તો એમ જ છે, પણ અહીંયા તો નિયત પ્રદેશત્વ શક્તિ જે ત્રિકાળ છે એને સમજાવતા ગુરુદેવ કહે છે કે એટલે શું નિયત પ્રદેશત્વ શક્તિ એ શું છે? તો કહે છે કે આત્માના ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશો નિયત છે. હવે પ્રદેશોની વાત આવી છે તો એક વાતની સ્પષ્ટતા કહું કે અનંત પ્રદેશ હોય કે અસંખ્ય પ્રદેશ હોય, આકાશના લોકાકાશ અને અલોકાકાશના મળીને અનંત પ્રદેશો આપણે કહીએ છીએ. અને લોકાકાશના અસંખ્ય પ્રદેશો કહીએ છીએ તો લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલા ધર્માસ્તિકાના અધર્માસ્તિકાના અને જીવના એમ આપણે કહીએ છીએ. ઉજ્જવળ છે તે એક પ્રદેશી છે, પણ એના સ્કંદ થાય છે તો એને પણ અસંખ્ય પ્રદેશો હોય છે. પણ એ પ્રદેશોની વાતમાં સમજવાનું એ છે કે એક પ્રદેશ છે એ કઈ આપણે સાયન્સમાં જે સેલ્સ જોયા છે એ સેલ્સની જેમ નથી. આપણે સાયન્સની અંદર માઇક્રોસ્કોપમાં ટીસ્યુને જોઈએ છીએ તો ટીસ્યુના સેલ્સ જુદા જુદા આપણને દેખાય છે, તો એ કઈ પ્રદેશ એટલે એમ નથી. ભગવાન આત્મા તો અખંડ વસ્તુ છે. આ પ્રદેશ તો એનું પરિમાણ છે, પ્રદેશ તો એનું માપ છે. પણ એમ નથી કે આપણે ટીસ્યુના સેલ્સ જે માઇક્રોસ્કોપમાં જોઈએ છીએ અને દરેક સેલ જુદો જુદો દેખાય છે એમ નથી. આત્મા તો અખંડ છે, એમાં એવા ખંડ પડતા નથી. એટલે એ વાતને બરાબર યાદ રાખવાની, કેમ કે અસંખ્ય પ્રદેશ અનંત પ્રદેશ આ બધી વાત કરીએ છીએ એટલે બધાને એમ લાગે કે આવું હોય. એમાં સાયન્સમાં જેમણે માઇક્રોસ્કોપ નીચે જોયા હોય આવા સેલ્સને કોઈ પણ વસ્તુના એમ જ લાગે, પણ એવું નથી. કહે છે કે આત્માના ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશો નિયત છે એટલે નક્કી છે. જે ક્ષેત્રમાં ચૈતન્યના અનંત ગુણનો પ્રકાશ ઉઠે છે તે આત્માના પ્રદેશોની સંખ્યા નિયત છે એટલે કે નક્કી છે. અહીં અસંખ્ય પ્રદેશને નિયત કહેલ છે. જે અસંખ્ય તો અસંખ્ય છે તેટલા જ રહે છે, એટલે અસંખ્ય પ્રદેશ એ નિયત છે. શું કહ્યું છે કે જે ક્ષેત્રમાં ચૈતન્યના અનંત ગુણોનો પ્રકાશ ઉઠે છે એટલે બધી શક્તિઓ જેમાં રહેલી છે તે આત્માના પ્રદેશોની સંખ્યા નિયત છે. અહીં અસંખ્ય પ્રદેશને નિયત કહેલ છે, અન્યથા અસંખ્ય પ્રદેશને વ્યવહાર કહેવામાં આવે છે. પંચાસ ટીકાઈની ગાથા 32ની ટીકામાં જીવનું ક્ષેત્ર એક પ્રદેશવાળું કહેલ છે. કોઈને લાગે કે આ તો બહુ મોટો ફેરફાર, મોટો વિરોધાભાસ. 85ની ગાથા 32ની ટીકામાં જીવનું ક્ષેત્ર એક પ્રદેશવાળું કહેલ છે. અને અહીંયા આપણે એમ કહીએ છીએ કે જીવના અસંખ્ય પ્રદેશ, તો વાસ્તવમાં શું હશે ત્યાં અપેક્ષા સમજવાની છે. કેમ કે આપણે જે રીતે વાત કરી એ પ્રમાણે આત્મા તો અખંડ છે, એટલે આપણે જે માઇક્રોસ્કોપમાં કોઈ ટીસ્યુને જોઈએ અને એના ખૂબ બધા સેલ્સ આપણને દેખાય, કે શીટ દેખાય અને એ શીટની અંદર બધા કેટલા બધા સેલ્સ 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 દેખાય અને એ આખી કેટલાય સેલ્સની આખી શીટ બનેલી એવું દેખાય, એવું કંઈ આત્માનું સ્વરૂપ નથી. અહીંયા અસંખ્ય પ્રદેશ કયા છે તો એવું આત્માનું સ્વરૂપ નથી. આત્મા અખંડ છે, એમાં કોઈ ખંડ પડતા જ નથી. એટલે એ ખંડ પડતા નથી એ વાત કહેવી છે. એટલે 50 ટીકાએમાં આચાર્ય ભગવાને 32ની ગાથાની ટીકામાં 32ની ગાથામાં આ વાત કહી છે, એટલે એમાંથી એ ટીકા તારે એ વાત કાઢી છે. એટલે કહે છે કે 50 ટીકાઈની ગાથા 32ની ટીકામાં જીવનું ક્ષેત્ર એક પ્રદેશવાળું કહે છે. ત્યાં કહ્યું છે, શું કહ્યું છે કે જીવો ખરેખર અવિભાગી એક દ્રવ્યપણાને લીધે લોક પ્રમાણ એક પ્રદેશવાળા છે. જીવો ખરેખર અવિભાગી એટલે જેના ભાગ પડતા નથી એવું અવિભાગી એક દ્રવ્યપણાને લીધે લોક પ્રમાણ, લોકાકાશ પ્રમાણ પણ એક પ્રદેશવાળા છે. ગુરુદેવ કહે છે કે જુઓ આમાં શું અપેક્ષા છે કે અસંખ્ય પ્રદેશના ભેદનો નિષેધ કરી જીવને અવિભાગી એક દ્રવ્યપણાને લીધે લોક પ્રમાણ એક પ્રદેશી કહે છે. અહીંયા તેનો નિષેધ કર્યો છે, જે ભેદ છે એનો નિષેધ કર્યો છે કે આત્મા અખંડ એક દ્રવ્ય છે. એમાં કઈ ભેદ પડતા નથી. આ અસંખ્ય પ્રદેશ કયા એટલે અસંખ્ય પ્રદેશને કારણે એ કઈ એના ભેદ પડે છે એમ નથી, એવું સ્વરૂપ નથી. એટલે એને ત્યાં અવિભાગી એક દ્રવ્યપણા ની વાત કહી અને એમ કહ્યું કે લોક પ્રમાણ છે પણ એક પ્રદેશ આવો. જીવો ખરેખર અવિભાગી એક દ્રવ્યપણાને લીધે લોક પ્રમાણ એક પ્રદેશ વાળા છે, આવું ત્યાં પંચાસ્તિકાએ એની ટીકામાં કહ્યું છે. અસંખ્ય પ્રદેશના ભેદનો નિષેધ કરી દીધો છે. અસંખ્ય પ્રદેશ કહેતા ભેદ પડે છે એવું જે પહેલી દ્રષ્ટિમાં આપણને લાગે છે, તો અહીંયા એ ભેદને કાઢી નાખ્યો. પંચાસ્તિકાયમાં એ ભેદનો નિષેધ કરી દીધો, કેમ કે ત્યાં એ દર્શાવવું છે કે ભગવાન આત્મા તો અખંડ છે, એને ખંડ ખંડ પણ છે જ નહીં. એટલે અવિભાગી એક દ્રવ્યપણાને લીધે લોક પ્રમાણ એક પ્રદેશી જીવને કહ્યો છે. અસંખ્ય પ્રદેશો એક દ્રવ્યમય અભેદ એક રૂપ છે એમ ત્યાં વાત લેવી છે. અસંખ્ય પ્રદેશ તો માપ થયું, પરિમાણ છે, અને અસંખ્ય પ્રદેશો એક દ્રવ્યમય અભેદ એક રૂપ છે એમ ત્યાં વાત લેવી છે. ત્યારે અહીંયા અહીંયા પ્રદેશોની સંખ્યા છે એ ત્રિકાળ નિયત છે, તેમાં વધઘટ નથી. તેથી અસંખ્ય પ્રદેશ નિયત છે એમ અહીંયા કહ્યું છે. પ્રદેશોની સંખ્યા છે એ ત્રિકાળ નિયત છે. પ્રદેશો કહેતા એમ ન સમજવું કે એ છૂટા છૂટા કંઈક ભેગા થઈને વસ્તુ બની છે એમ નથી. એ કંઈ આત્મા કંઈ સ્કંધ નથી. પ્રદેશોની સંખ્યા કઈ એ વાત તો બરાબર, એ પરિમાણ બતાવવા માટે કઈ છે, પણ એ સંખ્યા અસંખ્ય પ્રદેશ જે સંખ્યા એ માપ છે એ ત્રિકાળ નિયત છે, ત્રણેય કાળે એવડું જ છે, તેમાં વધઘટ થતી નથી. તેથી અસંખ્ય પ્રદેશ નિયત છે એમ કહ્યું છે. આ રીતે પંચાસ્તિકાયમાં એક પ્રદેશી જીવ દ્રવ્ય કહ્યું અને અહીંયા નિયત અસંખ્ય પ્રદેશી જીવ દ્રવ્ય કહ્યું, તો એ બંને કથનમાં વિરોધ આવતો નથી. બંનેમાં જે અપેક્ષા છે તે બરાબર સમજીએ તો કોઈ વિરોધ નથી, ત્યાં અવિરોધ જ છે, માત્ર વિવક્ષા ભેદ છે. અપેક્ષાથી બંને કથન બરાબર છે. અહીંયા આ પાના પર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મા અનંત ગુણ સ્વભાવનો એક રૂપ ચૈતન્ય સ્વયંભૂ ભગવાન છે. આત્માનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે, તેમાં એક એક પ્રદેશે અનંત ગુણરૂપી ચૈતન્ય રત્નો ભર્યા છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે તો દરેક પ્રદેશમાં એક એક પ્રદેશે અનંત ગુણ છે. કોઈ એવો પ્રદેશ નથી કે જ્યાં અનંત ગુણ ન હોય. એમ નથી કે અમુક પ્રદેશમાં અમુક ગુણ ને અમુકમાં અમુક ગુણ, એમ નથી. દરેક પ્રદેશમાં બધા જ ગુણ છે, દરેક ભાગમાં બધા જ ગુણ છે, અનંત ગુણ બધે જ છે. અને આ વાતને સમજવા માટે આપણે સાકરનું ઉદાહરણ લઈએ તો સાકરનો ગાંગડો છે, એની અંદર એની સફેદી છે, એની મીઠાશ છે. તો એનો જો વિચાર કરીએ તો એ સફેદી ને મીઠાશ બે ગુણનો જ વિચાર કરીએ તો બંને ગુણ કંઈ જુદા જુદા પણમાં હશે એવું તો નથી. એને તોડતા જઈએ, ભાંગતા જઈએ, ભૂકો કરતા જઈએ ને નાનામાં નાનો જે એનો કણ છે તો એ કણમાં પણ સફેદી અને મીઠાશ તો છે. કોઈ એવો કણ નથી કે જેમાં સફેદી અને મીઠાશ ન હોય, અથવા તો બેમાંથી એક જ હોય એવું તો હોતું જ નથી. એટલે આ દ્રષ્ટાંત પરથી આપણને સમજાય છે કે આત્માના અસંખ્ય પ્રદેશ છે અને દરેક પ્રદેશમાં અનંત ગુણ છે. દરેક પ્રદેશમાં અનંત ગુણ છે અને એ અનંત ગુણ છે એ આખા પ્રદેશનો વિચાર કરીએ તો એ પ્રદેશમાં એ આખા પ્રદેશમાં અનંત ગુણ વ્યાપે છે. દરેક ગુણ અનંતમાંના દરેક ગુણ એ પ્રદેશમાં પૂર્ણપણે વ્યાપે છે અને એનો એક અંશ. એવી રીતે અસંખ્ય પ્રદેશ છે તો દરેક પ્રદેશમાંથી એક ગુણનો એક એક અંશ, બીજા ગુણનો એક એક અંશ, એવી રીતે અનંત ગુણનો એક એક અંશ એ નિર્મળ પર્યાયમાં સમ્યક દર્શન થાય છે ત્યારે પ્રગટ થાય છે. એટલે એમ એને સમ્યક દર્શન થાય છે ત્યારે અનંત ગુણોનું પરિણમન એક રૂપે અનુભવમાં આવે છે અને એ અસંખ્ય પ્રદેશમાં એ બધા જ ગુણોનો અંશ સર્વગુણાંશથી સંકિત એમ બધા ગુણોનો અંશ પ્રગટ થાય છે એટલે એને પોતાનું આખું સ્વરૂપ ખ્યાલમાં આવી જાય છે. એ વાત આપણે ગઈ વખતે સાથેના બરાબર સમજ્યા છીએ. અહીંયા કહે છે કે આત્માનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે, તેમાં એક એક પ્રદેશે અનંત ગુણરૂપી ચૈતન્ય રત્નો ભર્યા છે. એવા અનંત ભાવરૂપ ત્રિકાળી એક ભાવ તે સ્વભાવ કહેવાય. અનંત ગુણ છે તો અનંત ગુણનું પરિણમન છે તો એનો એવો ભાવ છે. એક ગુણ છે તો એનો જે ભાવ છે, બીજો ગુણ છે તો એનો જે ભાવ છે, ત્રીજો ગુણ છે તો એનો જે ભાવ છે, દરેક ગુણ એના જે લક્ષણ છે એ પ્રમાણે એનો ભાવ છે. તો એમ એનું ભવન થાય છે એટલે એવો આત્માનો સ્વભાવ છે. એવા અનંત ભાવરૂપ ત્રિકાળી એક ભાવ તે સ્વભાવ કહેવાય અને તેમાં એક એક ગુણ એટલે શક્તિનો ભેદ પાડવો કે આ જ્ઞાન આ સુખ એમ ભેદ પાડવો તેને પરભાવ કહેવામાં આવે છે. જો આ જરા નવી વાત છે, શાંતિથી સમજવા જેવી વાત છે. પહેલા તો એ વાત કરી કે એક એક પ્રદેશે અનંત ગુણરૂપી ચૈતન્ય રત્નો ભર્યા છે અને એવા અનંત ભાવરૂપ ત્રિકાળી એક ભાવ એ સ્વભાવ કહેવાય અને તેમાં એક એક ગુણ શક્તિનો ભેદ પાડવો આ જ્ઞાન આ સુખ આ દર્શન એમ ભેદ પાડવો તેને પરભાવ કહેવામાં આવે છે. તો અહીંયા પરભાવ કોને કહેવામાં આવ્યો કે અપેક્ષાથી પરભાવ કહેવામાં આવ્યો એ ભેદને કારણે એને પરભાવ કહેવામાં આવ્યો. વાસ્તવમાં તો એ જીવનો જ ભાવ છે, એના ગુણનો ભાવ છે, ગુણ પ્રમાણે થતો ભાવ છે. છતાંય જો ભેદથી જોવામાં આવે તો એને પરભાવ કહેવો. કેમ કે અનંત ભાવ રૂપ ત્રિકાળી એક ભાવ તે સ્વભાવ છે. અનંત ગુણ છે ને અનંત ગુણનો ભાવ તે એક ભાવ છે, એ સ્વભાવ છે. એ કઈ જુદું જુદું પડતું નથી. આત્માનું પરિણમન અનંત ગુણ છે તો અનંત ગુણને કારણે જે છે તે એક ભાવરૂપ છે અને એ એક ભાવરૂપ સ્વભાવ છે. અનંત ભાવરૂપ ત્રિકાળી એક ભાવ તે સ્વભાવ છે. અનંત ગુણ છે એટલે અનંત પ્રકારના ભાવ છે, પણ અનંત ભાવ એક સાથે એક રૂપે છે એવો એક ભાવ એ સ્વભાવ છે અને તેમાં ગુણનો ભેદ પાડવો કે આ જ્ઞાન ગુણ સુખ ગુણ એનું એમ ભેદ પાડવો તો તેને પરભાવ કહેવામાં આવે. વાસ્તવમાં જે સ્વદ્રવ્ય છે તે જ સ્વક્ષેત્ર છે, તે જ સ્વકાળ છે. સ્વદ્રવ્ય છે તે જ સ્વક્ષેત્ર છે અને તે જ સ્વકાળ છે અને તે જ સ્વભાવ છે. આમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદ રહિત ભગવાન આત્મા સ્વયંભૂ આનંદકંદ પ્રભુ છે. તે અકસાય વિતરાગ સ્વભાવથી ભરેલો શુદ્ધ સ્વદ્રવ્ય છે. પહેલા તો સ્વભાવની વાત કરી અને પછી આગળ એમ કહે છે કે સ્વદ્રવ્ય છે તે જ સ્વક્ષેત્ર છે, તે જ સ્વકાળ છે, તે સ્વભાવ છે. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એવા પણ ભેદ નહીં, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એવો પણ ભેદ નહીં, એવા ભેદથી રહિત ભગવાન આત્મા સ્વયંભૂ આનંદકંદ પ્રભુ છે. અને એ કેવો છે તો કે છે અકસાય વિતરાગ સ્વભાવથી ભરેલો શુદ્ધ ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે. આત્મા ચૈતન્ય અમૃતનો પિંડ પ્રભુ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ સમજાય એટલું સમજો બાપુ, આ તો વિતરાગનો માર્ગ છે. ભેદનું લક્ષ દૂર કરી અભેદ એક ત્રિકાળીને લક્ષમાં લેતા તે પ્રાપ્ત થાય છે. એટલે કે એવો વિતરાગ પરમેશ્વરનો માર્ગ પ્રાપ્ત થાય છે, એ ધર્મ છે. એને ધર્મ કહો કે મોક્ષનો માર્ગ કહો, એક જ વાત છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે, કઈ કહે છે, અનાદિ સંસારથી માંડીને સંકોચ વિસ્તારથી લક્ષિત એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ અવયવ પણ જેનું લક્ષણ છે એવી એક નિયત પ્રદેશત્વ શક્તિ આત્મામાં ત્રિકાળ પડી છે. આત્મામાં જે અસંકુચિત વિકાસત્વ શક્તિ છે તે જુદી ચીજ છે. આપણે અસંકુચિત વિકાસત્વ શક્તિની વાત કરી છે, તેરમી શક્તિ, સ્વચ્છત્વ શક્તિ, પ્રકાશ શક્તિ અને તે પછીથી તેરમી અસંકુચિત વિકાસત્વ શક્તિ. તો એ અસંકુચિત વિકાસત્વ શક્તિ છે એ જુદી વસ્તુ છે. એટલે અહીંયા એની સ્પષ્ટતા કરી છે. ઉપદેવ કહે છે કે અસંકુચિત વિકાસત્વ શક્તિનું સ્વરૂપ તો એવું છે કે જેમાં સંકોચનો અભાવ છે એવો પર્યાયમાં ગુણનો અપરિમિત વિસ્તાર થાય તે અસંકુચિત વિકાસત્વ શક્તિ છે. એટલે દ્રવ્યપૂર્ણ, ક્ષેત્રપૂર્ણ, કાળ અને પૂર્ણ ભાવ એ બધાને સંકોચ રહીત પૂર્ણ વિકાસરૂપ શક્તિના સામર્થ્યથી જાણે એવી જીવમાં અસંકુચિત વિકાસત્વ શક્તિ છે. ત્યાં તો દ્રવ્ય ગુણના એના વિકાસની વાત છે, પૂર્ણપણાની વાત છે. એવું પૂર્ણ પણ એ સંકોચ રહિત વિકાસ એવી શક્તિ એની ત્યાં વાત કરી છે જેમાં સંકોચ નહીં, પરિમિતતા નહીં, એવો જ્ઞાનમાં પૂર્ણ વિકાસ થાય એવી અસંકુચિત વિકાસત્વ શક્તિ છે. જ્યારે અહીંયા જે વાત છે એ તો આત્મપ્રદેશોની વાત છે. એ આત્મપ્રદેશો છે એ નિયત છે અને એ પ્રદેશોના જે સંકોચ વિકાસ જે કયા છે તો એમાં એ સંકોચ જે છે એ ખરેખર તો એનું સ્વરૂપ આપણે જેમ સંકોચાવું જેમ માનીએ છીએ એના કરતા જુદું છે. અને એ વાત હવે આગળ આવે છે. સંકોચ પામવું એટલે આપણે જે રીતે સંકોચ માનીએ છીએ એમ સંકોચાવું નથી, પ્રદેશનું સંકોચાવું એમ નથી થતું. એને માટે ગુરુદેવે એક શબ્દ મૂક્યો છે, સંકેલાવું. એક ઉપર એક એમ સંકેલાઈ જાય અને એમ નાનું થાય છે. તો પહેલી વાત તો એ અહીંયા કે અસંકુચિત વિકાસ શક્તિ જુદી વસ્તુ છે અને અહીંયા જે સંકોચ વિકાસની વાત કરી છે એ જુદી વસ્તુ છે. તો આગળ 124માં પાના પર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીં નિયત પ્રદેશત્વ શક્તિની વાત ચાલે છે. કહે છે કે આત્માના પ્રદેશની સંખ્યા નિયત, લોક પ્રમાણ અસંખ્ય છે. અહીં પ્રદેશની સંખ્યાને નિયત એટલે નિશ્ચિત કહેલ છે. આત્મપ્રદેશોની સંખ્યા અસંખ્ય પ્રદેશ કયા પણ એ અસંખ્ય પ્રદેશ સંખ્યાને નિશ્ચિત કહેલ છે, નિયત કહેલ છે, નિશ્ચય કહેલ છે. પંચાસ્તિકાયમાં અસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ કરવી છે તેથી ત્યાં પ્રદેશની એકરૂપતાની વાત લીધી છે. એટલે ત્યાં એ અપેક્ષાથી એને એક પ્રદેશ રૂપ કહ્યું છે. કેમ કે પંચાસ્તિકાયમાં કે અસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ કરવી છે અને ત્યાં જે વાત કરવી છે ત્યાં એ જુદી વિવક્ષાથી વાત કરવી છે, અખંડતા દર્શાવવી છે એટલે ત્યાં એકરૂપતાની વાત એ રીતે કરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ પોતે કેવડો અને કેવો છે એને જાણવાની આ જીવે ક્યારેય દરકાર જ કરી નહીં. તત્વનો અભ્યાસ કરે નહીં પછી ક્યાંથી એને સમજાય. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અનાદિ સંસારથી માંડીને જીવના પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય છે. જેવું શરીર છે એ શરીર થી સહેજ નિર્ણય એટલું એનું માપ હોય છે, એટલે જીવનું એટલું માપ હોય છે. કહે છે કે અનાદિ સંસારથી માંડીને જીવના પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય છે. પણ એમ નથી કે પ્રદેશો ઘટી જાય એમ નહીં. નાના શરીરમાં જીવ જાય તો એના પ્રદેશો ઘટી જાય એમ નહીં. પ્રદેશ તો એટલા ને એટલા જ રહે, કેમ કે પ્રદેશ તો નિયત છે. તો શું થાય છે? તો કે સંકોચ થાય છે, મોટા શરીરમાં જાય છે તો વિસ્તાર થાય છે. વિગોદની દશામાં કે જ્યાં એને પોતાનું શરીર પણ નથી, પોતાનું કહેવાય એકલાનું કહેવાય એવું શરીર નથી. વિગોદમાં તો એક શરીરની અંદર અસંખ્ય અનંત જીવો હોય છે. વિગોદની દશામાં જીવના પ્રદેશોનો સંકોચ થાય તો પણ પ્રદેશોની સંખ્યા ઓછી થતી નથી, અને હજાર જોજનના મચ્છના શરીરમાં રહેલા જીવના પ્રદેશોનો વિસ્તાર થાય તો પણ પ્રદેશોની સંખ્યા વધતી નથી. જીવના પ્રદેશોની સંખ્યા તો ત્રણેય કાળ એટલી ને એટલી અસંખ્ય રહે છે એવી આ શક્તિ છે. આગળ 125માં પાના પર કહે છે કે જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત થતા તેની અવગાહના છેલ્લા શરીરથી કિંચિત નુન્ય જેટલી રહે છે. આ અવગાહના સ આદિ અનંત કાળ રહે છે, પછી બદલાતું નથી. સંસાર દશામાં અસંખ્ય પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય છે તે જાણવા લાયક છે. સંસાર દશામાં એકરૂપ અવગાહના રહેતી નથી, એકરૂપ અવગાહના રહેતી નથી. શરીર જેવું છે એ પ્રમાણે એ બદલાય છે. એક જ શરીરમાં એક જ ગતિમાં રહ્યા છે ત્યારે પણ એમ છે. બાળક નાનાથી મોટો થાય છે, વૃદ્ધ થાય છે, જે પ્રમાણે શરીર છે એ પ્રમાણે જીવની અવગાહના પણ બદલાય છે. શરીર પ્રમાણ અવગાહના હોય છે. અહીંયા તેને સમજાવી છે. ગુરુદેવ કહે છે કે કપડાને સંકેલી લેતા તેના પ્રદેશની સંખ્યા ઘટતી નથી. એવડું ને એવડું જ કપડું છે, સંકેલીએ અને એનું ફેલાવીએ તો ફેલાવીએ તો આપણને મોટું લાગે છે, સંકેલીએ તો એકદમ નાનું લાગે છે. પહેલાના વખતમાં ઢાકાની મલમલ આવતી હતી અને એ ઢાકાની મલમલ વિશે એવું કહેવાતું હતું કે 40 વારનો પાકો એક દિવાફળીના બોક્સની અંદર સમાઈ જાય. એવું પાતળું કામ કારીગરો પોતાના હાથથી કરતા હતા. સંકેલી લેતા એટલું નાનકડું થઈ ગયું હતું. આ તો અત્યારે આપણે આ કાળની અંદર પંચમ કાળમાં આ થઈ શકે એવી વાત, તો પછી આત્માના પ્રદેશની વાત એમ કહીએ કે એ સંકોચ અને વિસ્તાર આ પ્રમાણે થઈ શકે તો શક્ય છે. એમાં કઈ આશ્ચર્ય પામવા જેવું નથી. ઢાકાના એ વખતના કારીગરો એવી મલમલ એવું મલમલનું કપડું જો બનાવતા હતા કે જેમાં 40 વારનો પાકો આખો એક દિવાસળીના નાના બોક્સમાં સમાઈ જાય એટલો નાનો થઈ જાય, સંકેલી લે તો એટલો નાનો થઈ જતો. નામ ફેલાવો તો 40 વાર એટલે 120 ફૂટ લાંબો, અને પોળાઈ જે કંઈ હોય એ જેટલો પનો હોય એ પ્રમાણે જે 36 કે 40 42 કે જે પણ હોય જે કયા વખતનું ત્રિપોળાઈ. આટલી મોટી વસ્તુ જ્યારે સંકેલી લો તો ત્યારે કેટલી નાની થઈ જાય. એટલે આત્માના પ્રદેશોનો એવો સંકોચ વિસ્તાર થાય એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી કે કીડીના શરીરમાં જાય તો એવડું થઈ જાય અને મોટા મગર મચ્છના શરીરમાં જાય તો એવડો થઈ જાય, એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. ગુરુદેવ એ વાત આપણને આ રીતે સમજાવ્યું છે કે આપણે જે સંકોચ આવું માનતા હતા એવું સંકોચ આવું નહીં. એટલા માટે ગુરુદેવે અહીંયા કપડાનું ઉદાહરણ આપ્યું છે કે કપડાને સંકેલી લેતા તેના પ્રદેશની સંખ્યા ઘટતી નથી, અને કપડાને પહોળું ખુલ્લું કરતા તેના પ્રદેશની સંખ્યા વધતી નથી. પ્રદેશ જેટલા છે તેટલા જ રહે છે. જુઓ, નિગોદિયાનું શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે, અને એક શરીરમાં અનંતા નિગોદના જીવ હોય છે. કેટલા અનંતા! તો કેવડું શરીર! કેટલો સંકોચ થયો, એ આત્મપ્રદેશનો સંકોચ આવો કેટલું બધું થાય છે. આ વાત કરી એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો છે કે તો શું જીવનો એક પ્રદેશ જેટલો છે તેનાથી સંકોચાઈ જાય છે? ગુરુદેવ સમજાવે છે કે ના, એમ વાત નથી. એક એક પ્રદેશમાં સંકોચ થાય છે એમ વાત નથી, પ્રદેશમાં સંકોચ થતો નથી. પ્રદેશમાં એક એક પ્રદેશમાં સંકોચ આવો એમ નહીં. શું કે છે કે ત્યાં એક એક પ્રદેશમાં સંકોચ થાય છે એમ વાત નથી, પ્રદેશમાં સંકોચ થતો નથી. પ્રદેશ તો અવિભાગી અંશ છે, તે જેવડો છે તેવડો જ છે, તેમાં સંકોચ ન થાય. પ્રદેશ છે, એક પ્રદેશ છે, એ તો જેવડો છે તેવડો જ રહે છે, એમાં કઈ સંકોચ ન થાય. એક પ્રદેશનો વિચાર કરીએ તો, કેમ કે એક પ્રદેશનું માપ જે છે તે એક પરમાણુનું માપ બરાબર છે. એક પરમાણુ જે લોકાકાશમાં જેટલી જગ્યા રોકે છે એ એક પ્રદેશ છે. અહીંયા કહે છે કે પ્રદેશ તો અવિભાગી અંશ છે, તે જેવડો છે તેવડો જ છે, તેમાં સંકોચ ન થાય. પરંતુ સંસાર દશામાં જીવના પ્રદેશો સંકેલાય અથવા તો વિસ્તૃત થાય છે. સંકેલાય અથવા વિસ્તૃત થાય છે. આ વાતને કપડાના ઉદાહરણથી સમજીએ તો બહુ સહેલાઈથી સમજાય એવું છે. જે મલમલ હતી, ઢાકાની મલમલ, એનો જે તાર છે એ તાર કઈ સંકોચાઈ જતા નથી. તાણાવાણા ક્યાં સંકોચાય છે? એ તો કઈ સંકોચાતા નથી, એ તો સંકેલાય છે. ગુરુદેવ બહુ સરસ રીતે વાત સમજાવી છે. કેમ કે તમે એમ કહો કે પ્રદેશ સંકોચાય છે તો પ્રદેશની વ્યાખ્યા પછી ખોટી પડશે. પ્રદેશની જે વ્યાખ્યા કરી છે એ પછી ખોટી ઠરે. એટલે એમ નથી, પ્રદેશમાં સંકોચ થતો નથી. કેમ કે પ્રદેશ તો અવિભાગી અંશ છે, તો નાનામાં નાનો અંશ છે, અને તે જેવડો છે તેવડો જ છે, એમાં સંકોચ ન થાય. પરંતુ સંસાર દશામાં જીવના પ્રદેશો સંકેલાય અથવા વિસ્તૃત થાય છે. સર્વ પ્રદેશોની અવગાહના ઓછી વધતી થાય છે. પ્રદેશો તો છે તેટલા જ નિયત રહે, અને પ્રદેશ પણ જેવડો છે તેવડો જ રહે છે, માત્ર પ્રદેશો સંકેલાઈ પરસ્પર અવગાહના પામે છે અથવા વિસ્તૃત થાય છે. પરસ્પર અવગાહના પામે છે અથવા વિસ્તૃત થાય છે. પ્રદેશોની સંખ્યા તો નિયત અસંખ્ય જ રહે છે. બહુ સ્પષ્ટ કરી દીધું. આવી વાત એક સર્વજ્ઞના માર્ગ સિવાય બીજે ક્યાં છે ભાઈ? જીવના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રની વાત બીજે ક્યાંય છે જ નહીં. અને મતમાં તો એ વાત છે જ નહીં. અહીંયા 125માં પાના ઉપર આગળ 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મા અસંખ્ય પ્રદેશી છે, સંસાર દશામાં તેના પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય છે. એક પ્રદેશ સંકોચાતો કે પહોળો થતો નથી, પણ પ્રદેશોનો પરસ્પર અવગાહના રૂપ સંકોચ વિસ્તાર થાય છે. ભુક્ત થતા એટલે મોક્ષની દશા થતા, ભુક્ત થતા જીવ આખરના શરીરના છેલ્લા શરીરના પરિમાણથી કાંઈક ન્યૂન્ય પરિમાણે, કાંઈક ઓછા માપે અવસ્થિત થાય છે. પછી એ માપ જ રહે છે. અને આ અવગાહના સ આદિ અનંત કાળ અવસ્થિત રહે છે. લોકાકાશના જેટલા અસંખ્ય પ્રદેશો છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના જેટલા અસંખ્ય પ્રદેશો છે, તેટલા પ્રદેશોની સંખ્યા એક જીવની હોય છે. જીવના પણ એટલા જ અસંખ્ય પ્રદેશ છે. લોકાકાશ પ્રમાણ જીવ વ્યાપ્ત નથી. બહુ સ્પષ્ટતા કરી દીધી ગુરુદેવ. શું કહે છે? લોકાકાશ પ્રમાણ જીવ વ્યાપ્ત નથી, પણ લોકાકાશના જેટલા અસંખ્ય પ્રદેશો છે તેટલા એક જીવના પ્રદેશો છે. આત્મા અવયવી છે અને પ્રદેશ તેના અવયવ છે, જેમ શરીર અવયવી છે અને હાથપગ તેના અવયવ છે, તેમ જેમ કૃત જ્ઞાન પ્રમાણ, એટલે પ્રમાણ જ્ઞાન કહીએ તો પ્રમાણ જ્ઞાનમાં પ્રમાણ જ્ઞાન તે અવયવી અને નિશ્ચય વ્યવહાર એ બે નય એ એના અવયવ છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આત્માના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં પ્રદેશે પ્રદેશે અનંત ગુણ વ્યાપક છે. પ્રદેશે પ્રદેશે અનંત ગુણ વ્યાપક છે એટલે કે દરેક પ્રદેશે અનંત ગુણ વ્યાપક છે. તેને શાસ્ત્રમાં તિર્યક પ્રચય કહે છે. શાસ્ત્રની ભાષામાં એને તિર્યક પ્રચય કહેવાય છે. તેના એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે. તું દેખે છે કે ભાઈ આમ માનીએ તો જ અસંખ્ય પ્રદેશની સિદ્ધિ થાય. એક પ્રદેશમાં જ્યાં એક ગુણ છે ત્યાં બીજા અનંતા ગુણ પણ વ્યાપક છે. અસંખ્ય પ્રદેશી આખા ક્ષેત્રમાં દરેક પ્રદેશે અનંત ગુણ રહેલા છે. આત્મા તો અનંત ગુણોનો ભંડાર છે. આગળ 126માં બાના ઉપર બીજા પેરેગ્રાફમાં એ છે કે આત્માના અસંખ્ય પ્રદેશોને અહીં નિયત કહેલ છે. નિયત પ્રદેશ તે નિશ્ચય છે. એનો અર્થ એમ છે કે જે પ્રદેશો છે તે નિયત સંખ્યાએ અસંખ્ય છે. એ પ્રદેશો નિયત સંખ્યાએ અસંખ્ય છે અને તેના સ્વસ્થાન પણ નિયત છે. નિયત કહેતા સંખ્યાએ અને એના સ્થાનમાં સ્વસ્થાન એ પ્રદેશનું જ્યાં સ્થાન છે તે ત્યાં જ હોય છે. એટલે નિયત સંખ્યાએ અસંખ્ય છે એટલે અસંખ્ય પ્રદેશી પહોંચો છે પણ એ અસંખ્ય છે તે તેટલા જ છે, સંખ્યામાં તેટલા જ રહે છે, એ નિયત છે અને સ્વસ્થાનમાં એ નિયત છે. ભલે સંકોચ વિસ્તાર થાય પણ પ્રદેશોની સંખ્યા નિયત જ છે. વસ્તુનું નિજ ઘરરૂપી દ્રવ્ય, નિજ ઘરરૂપી અસંખ્ય પ્રદેશી નિયત ક્ષેત્ર, વિકાળ નિજ ઘરરૂપી કાળ અને નિજ ઘરરૂપી ભાવ ચારે એક છે. એટલે ભેદની દ્રષ્ટિ છોડી અભેદ એકની દ્રષ્ટિ કરવી એ સમ્યક દર્શન અને ધર્મ છે. કળશ ટીકા 252માં કહ્યું છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારેય અભેદ એક વસ્તુ છે. તેમાં પર્યાયના ભેદને ગ્રહણ કરવો એ પરકાળ છે અને અસંખ્ય પ્રદેશના ભેદનું લક્ષ્ય કરવું એ પરક્ષેત્ર છે અને સ્વકાળમાં પરકાળની નાસ્તી છે. સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તી છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ પરપણે તો અસ્થિરૂપે છે પણ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની આત્મામાં નાસ્તી છે. આવી સૂક્ષ્મ વાત છે. સ્વચતુષ્ટયમાં પરચતુષ્ટયનો અભાવ છે એ તો સ્થૂળ વાત છે. અહીં તો ત્રિકાળી પોતાનું સ્વરૂપ તે સ્વદ્રવ્ય સ્વકાળ છે અને એક સમયની વિકારી નિર્વિકારી પર્યાયના ભેદ ઉપર લક્ષ કરવું તે પરદ્રવ્ય પર કામ છે. પોતાની જ પર્યાય છે પણ એ ભેદરૂપ લક્ષ કરવામાં આવ્યું એટલે એને પરકાળ થયું. નિયમસાર ગાથામાં 50મી ગાથામાં એક સમયની પર્યાયને પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં કહ્યું છે કે પૂર્વોક્ત સર્વભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હે છે અંતરતત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાડી છે. આવું તત્વજ્ઞાનનો સૂક્ષ્મ વિષય છે. અહીંયા 126માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે પ્રવચનસારની 99મી ગાથામાં લીધું છે કે અસંખ્ય પ્રદેશ સ્વરૂપ તિર્યક પ્રચય છે. તિર્યકનો અર્થ થાય છે ત્રાસો, આમ વિસ્તારથી, જે એને તિર્યક કહેવામાં આવે. આપણે પર્યાય માટે જે વાપરીએ છીએ તે ઉભો લઈએ છીએ, અને જયારે ગુણની વાત કરીએ છીએ તો આ એ તીર્છા છે એમ કહીએ છીએ. એટલે કેવો પ્રચય છે, એવો વિસ્તાર છે. અસંખ્ય પ્રદેશ સ્વરૂપ તિર્યક પ્રચય છે. સંસારની નવાણી ગાંઠમાં કીધું છે કે આત્મા અસંખ્ય પ્રદેશ સ્વરૂપનો તિર્યક પ્રચય છે, તેમાં એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે. અર્થાત કોઈ પ્રદેશ બીજા પ્રદેશમાં ભળી જતો નથી, એક પ્રદેશ બીજા પ્રદેશમાં ભળી જતો નથી, એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે. એમ હોય તો જ અસંખ્ય પ્રદેશ સિદ્ધ થાય, એટલે કે અસંખ્ય પ્રદેશ તરીકે જ રહે. જો એક પ્રદેશ બીજામાં ભળી જાય તો એ નિયત અસંખ્ય પ્રદેશ રહે નહીં. આ અસંખ્ય પ્રદેશ રૂપ ક્ષેત્રની જે આકૃતિ છે તેને વ્યંજન પર્યાય કહે છે. પ્રદેશ સત્વ ગુણ એની જે પર્યાય એને વ્યંજન પર્યાય કહે છે. એ આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં શીખી ગયા છીએ. એટલે અહીંયા એ વાત લીધી છે ગુરુદેવે કે આ અસંખ્ય પ્રદેશ રૂપ ક્ષેત્રની જે આકૃતિ છે તેને વ્યંજન પર્યાય કહે છે. પ્રદેશ છે એટલે આકૃતિ થઈ ને, અને એ આકૃતિ એ એક દશા છે તો એ પર્યાય છે, એટલે એ વ્યંજન પર્યાય. પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહે છે એમ આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં શીખ્યા છીએ. તો પ્રદેશત્વની વાત આવી એટલે પ્રદેશ વાત એટલે ક્ષેત્ર થયું. તો ક્ષેત્રને જે આકૃતિ છે, જે આકાર છે, તે પર્યાયને વ્યંજન પર્યાય કહે છે. તે વ્યંજન પર્યાય સંસાર દશામાં સંકોચ વિસ્તાર પામે છે, એટલે એ આકાર એવા બદલાય છે. જેવું શરીર છે એવા આકારે થાય છે. સંકોચ વિસ્તાર તો થાય છે, પણ એ આકાર પણ એમ બદલાય છે. સિદ્ધમાં છેલ્લા શરીરથી કાંઈક ન્યૂન્ય આકારે વ્યંજન પર્યાય અવસ્થિત રહે છે. પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહે છે. પ્રદેશત્વ સિવાયના અન્ય ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહે છે. વ્યંજન પર્યાય અને અર્થ પર્યાયની ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણો એ બેના સમુદાયને અહીં આત્મા કહ્યો છે. ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણો એનો સમુદાય એટલે ભગવાન આત્મા. અહીંયા અશુદ્ધ પર્યાયની વાત ન લેવી, કેમકે શક્તિનો અધિકાર છે એમાં આપણે જે પરિણમનની વાત કરીએ છીએ તે નિર્મળ પરિણમનની વાત કરીએ છીએ. અહીંયા અશુદ્ધ પરિણમનની કોઈ વાત લીધી નથી. પછી જ્ઞાનની પર્યાય વિશે ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, આપણે એ વાત અત્યારે લેતા નથી. એ બધું પહેલા આપણે જ્ઞાન સાકાર છે અને દર્શન છે તે નિરાકાર છે એ વાત એ જ્ઞાન અને દર્શન શક્તિ વખતે બરાબર સમજ્યા છીએ, એટલે એ વિસ્તાર આપણે લેતા નથી. હવે પાના 127 ઉપર છેલ્લી વાત જે કહી છે કે આત્માના અસંખ્ય પ્રદેશો સર્વત્ર અનંત ગુણોથી વ્યાપક છે. આત્માના અસંખ્ય પ્રદેશો સર્વત્ર અનંત ગુણોથી વ્યાપક છે. તેમાં એમ નથી કે ગુણનો અમુક અંશ અમુક પ્રદેશમાં અને અમુક અંશ બીજા પ્રદેશમાં હોય એમ નથી. આત્માના પ્રદેશોમાં કોઈ પ્રદેશ ગુણથી હીન કે અધિક નથી. કોઈમાં વધારે ગુણો હોય ને કોઈમાં ઓછા ગુણો હોય એમ પણ નથી. તે ઘણા કરીને કહે છે કે ભાઈ જે કાંઈ છે તે સર્વસ્વ તારું નિયત અસંખ્ય પ્રદેશમાં જ છે. આ મહત્વની વાત છે. જે કાંઈ છે તે સર્વસ્વ તારું છે, એટલે અનંત ગુણો છે એવું સામર્થ્ય છે એ બધું ક્યાં છે? તો કે તારા નિયત અસંખ્ય પ્રદેશોમાં જ છે. એ નિયત અસંખ્ય પ્રદેશ રૂપ તારું સ્વરૂપ છે, પણ એ સ્વરૂપ કેવું છે? તો કે એમાં અનંત ગુણ રહ્યા છે અને દરેક પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે. એટલે કહે છે કે જે કાંઈ છે તે સર્વસ્વ બધું જ તારું આ નિયત અસંખ્ય પ્રદેશમાં જ છે. એ અસંખ્ય પ્રદેશ કાંઈ છૂટા પડે એમ નથી, એ તો એક રૂપે જ છે, એક દ્રવ્ય છે, અખંડ દ્રવ્ય છે. તારા અસંખ્ય પ્રદેશની બહાર તારું કાંઈ નથી. તારા અસંખ્ય પ્રદેશની બહાર તારું કાંઈ નથી. માટે પરદ્રવ્યથી વિરામ પામી, પરનું લક્ષ કરે છે તો ત્યાંથી વિરામ પામીને, પરદ્રવ્યનું લક્ષ કરે છે તો ત્યાંથી લક્ષને ઉપયોગને સ્વ તરફ વાળીને અનંત ગુણ સ્વભાવમય એક સ્વદ્રવ્યને જ જો, એનું લક્ષ કર, એની દ્રષ્ટિ કર, તેથી તને જ્ઞાન સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે. તો આ પ્રમાણે નિયત પ્રદેશત્વ શક્તિ અહીંયા પૂરી થાય છે. અને એના પછીથી હવે 25મી શક્તિ સ્વધર્મ વ્યાપકત્વ શક્તિ છે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સમયસારજીની સ્તુતિ બોલી અને સ્વાધ્યાય પૂરું કરીએ છીએ.
સંસારી જીવના પાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંડ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંડ કુંડે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુભાનુ જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૌચતા જગતની રુચિ આળસે સૌ, તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે. બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કરી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કરી.